એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર આમ તો ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આજકાલ બહુ ચર્ચામાં છે, કોર્પોરેટ સામાજિક જવાબદારી, એટલે કે સીએસઆર.
હા, સીએસઆર.
અને આ વિષયને સમજવા માટે આપણે જેરેમી મૂનના વિચારો અને એમના પુસ્તકોનો આધાર લઈશું.
ખરેખર આ વિષય પર વાત કરવી બહુ જ જરૂરી છે, કારણ કે જુઓ, હવે આપણે સ્વીકારી લીધું છે કે કંપનીઓ ફક્ત નફો કમાવા માટે નથી હોતી.
બરાબર.
એમની દરેક પ્રવૃત્તિની આમ જુઓ તો સમાજ પર, પર્યાવરણ પર ઊંડી અસર પડે છે. અને રસપ્રદ વાત એ છે કે, ખબર છે, હવે ગ્રાહકો, રોકાણકારો અને ખુદ કંપનીના કર્મચારીઓ પણ,
હા, એ લોકો પણ વધારે સજાગ થયા છે.
એકદમ વધુ સજાગ બન્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે ભાઈ, કંપનીઓ નફાની સાથે સાથે પોતાની જે આ વ્યાપક જવાબદારીઓ છે તે કેવી રીતે નિભાવી રહી છે.
તો આ જટિલ પણ મહત્વના વિષયના જે નિષ્ણાત છે જેરેમી મૂન, એમના વિશે થોડું જાણીએ.
ચોક્કસ.
તેઓ હાલ કોપનહેગન બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર છે અને તે પહેલાં નોટિંગહેમ યુનિવર્સિટીમાં હતા. ત્યાં તો એમને સીએસઆર માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પણ સ્થાપ્યું હતું.
હા, સ્થાપના કરી હતી.
બિઝનેસ એથિક્સ અને સીએસઆરના ક્ષેત્રમાં એમનું નામ ખરેખર બહુ આદર સાથે લેવાય છે.
હા, અને મૂનનો અભિગમ છે ને એ ખરેખર અલગ છે. મોટાભાગના લોકો સીએસઆર એટલે કંપનીઓએ શું સારું કરવું જોઈએ એની વાત કરે, બરાબર?
હા, એ જ હોય છે સામાન્ય રીતે.
પણ મૂન એનાથી આગળ જાય છે. તેઓ તુલનાત્મક સીએસઆર પર ભાર મૂકે છે, એટલે કે જુદા જુદા દેશોમાં, જુદી જુદી સંસ્કૃતિઓમાં સીએસઆર કેમ અને કેવી રીતે અલગ પડે છે એ સમજાવે છે.
ઓ, એટલે સંદર્ભ બહુ મહત્વનો છે એમના માટે.
બિલકુલ. અને આ માટે એમણે પેલો સ્પષ્ટ એટલે કે એક્સપ્લિસિટ અને ગર્ભિત એટલે કે ઇમ્પ્લિસિટ સીએસઆરનો જે ખ્યાલ આપ્યો છે ને, એ તો આ ક્ષેત્રમાં આમ કહીએ તો ક્રાંતિકારી ગણાયો છે. તેઓ કોઈ કન્સલ્ટન્ટની જેમ નથી કે ખાલી સલાહ આપે કે આમ કરો, પણ એક વિદ્વાન તરીકે, એક અભ્યાસુ તરીકે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે કે આ સીએસઆરનો ખ્યાલ વિકસ્યો કેવી રીતે અને આજે તે સમાજ અને રાજકારણના આખા ફલક પર કઈ રીતે કામ કરી રહ્યો છે.
એટલે મૂન એમ કહેવા માંગે છે કે સીએસઆર એ કોઈ સારા કાર્યોની ફિક્સ લિસ્ટ નથી, બરાબર ને?
બિલકુલ નહીં.
કે ભાઈ, આ ચેકલિસ્ટ છે, ટિક માર્ક કરી દીધું એટલે પતી દેવું, એવું નથી.
બિલકુલ નહીં. એ જ એમનો મુખ્ય તર્ક છે. સીએસઆર કોઈ સ્થિર વસ્તુ નથી, એ સતત બદલાતી રહે છે. સમાજ તેને ઘડે છે અને જે તે સ્થળ અને સમયના સંદર્ભમાં જ એને સમજી શકાય. જે વસ્તુ, માની લો, એક દેશમાં સીએસઆર ગણાય, તે બીજા દેશમાં કદાચ સામાન્ય કાયદાકીય જરૂરિયાત હોય. મૂન આપણને એ દેખાડે છે કે આ ખ્યાલ સમય જતાં કેવી રીતે વિકસ્યો છે અને અલગ અલગ રાજકીય અને સાંસ્કૃતિક વાતાવરણમાં એના કેટલા જુદા જુદા રૂપો જોવા મળે છે.
તો એમના પુસ્તકો આમ કેવા મોટા પ્રશ્નો સાથે કામ પાડે છે. દાખલા તરીકે, સીએસઆરનો અસલી મતલબ શું છે?
હા,
ક્યાંથી આવ્યો આ વિચાર? અને પેલી વાત તમે કરી, ગર્ભિતમાંથી સ્પષ્ટ બનવાની જે સફર છે એ કેવી રીતે થઈ?
બરાબર.
કંપનીઓ આ બધું શા માટે કરે છે? મતલબ શું ફાયદો થાય છે? અને જે લોકો ટીકા કરે છે એ શું કહે છે?
બરાબર. આ જ પ્રશ્નોના જવાબો મૂન શોધે છે. એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે સીએસઆરને ખાલી દાન ધર્મ કે પીઆર સ્ટંટ તરીકે જોવાની જે સાદી સમજ છે ને, એને તોડવાનો.
હા, ઘણીવાર એવું જ લાગે છે.
હા, તેઓ કહે છે કે ભાઈ, સીએસઆર એ કોર્પોરેટ ગવર્નન્સનો એક અભિન્ન અને આમ જુઓ તો જટિલ ભાગ છે. એ બતાવે છે કે વ્યવસાય, સમાજ અને સરકાર વચ્ચેના સંબંધો કેવી રીતે બદલાઈ રહ્યા છે, ખાસ કરીને આજના ગ્લોબલ યુગમાં. કેમ અમેરિકાની સીએસઆર સ્ટ્રેટેજી ભારતમાં કે યુરોપમાં સીધી લાગુ ન કરી શકાય એ સમજાવવા માટે મૂન ભારપૂર્વક કહે છે કે જે તે દેશના કાયદા, નિયમો, સામાજિક રિવાજો, લોકોની અપેક્ષાઓ, મતલબ કે ત્યાંનું જે સંસ્થાકીય માળખું છે એને સમજવું બહુ જ જરૂરી છે.
બરાબર. તો આટલી ભૂમિકા પછી ચાલો ને શરૂઆત કરીએ એ સમજવાથી કે જ્યારે આપણે સીએસઆર કહીએ છીએ ત્યારે ખરેખર એનો મતલબ શું થાય. કારણ કે એવું લાગે છે કે આ એક શબ્દ નીચે ઘણી બધી વસ્તુઓ આવી જાય છે.
સાચી વાત છે. અરે, મૂન પણ એ જ કહે છે કે સીએસઆરની કોઈ એક આમ સર્વમાન્ય વ્યાખ્યા નથી.
નથી જ.
તે એક છત્રી જેવો શબ્દ છે જેની નીચે કંપનીઓ એમની આર્થિક જવાબદારી એટલે કે નફો કમાવો,
હા, એ તો પહેલી
કાનૂની જવાબદારી, મતલબ કાયદાનું પાલન કરવું. નૈતિક જવાબદારી એટલે જે યોગ્ય છે એ કરવું. અને વિવેકાધીન જવાબદારી એટલે કે સમાજ માટે સ્વૈચ્છિક રીતે કંઈક યોગદાન આપવું.
હા,
આ બધું તેમના હિસ્સેદારો, સ્ટેક હોલ્ડર્સ પ્રત્યે કેવી રીતે નિભાવે છે તે બધું આવી જાય. અને હિસ્સેદારો એટલે કોણ?
કર્મચારી, ગ્રાહકો.
હા, કર્મચારી, ગ્રાહક, સપ્લાયર, સમાજ, પર્યાવરણ, મતલબ જેના પર કંપનીની પ્રવૃત્તિઓની અસર પડે છે તે બધા જ.
પેલો કેરોલનો પિરામિડ છે ને, આર્થિક, કાનૂની, નૈતિક, પરોપકારી, એ આ સમજવામાં મદદ કરે ખરો.
હા, એ ઉપયોગી માળખું છે. પણ મૂન ચેતવણી આપે છે કે દરેક સમાજમાં આ પિરામિડની જે પ્રાથમિકતાઓ છે એ અલગ અલગ હોય છે.
અચ્છા,
ક્યાંક કાનૂની જવાબદારીઓ વધુ મહત્વની ગણાય તો ક્યાંક નૈતિક અપેક્ષાઓ ઊંચી હોય. પણ મહત્વની વાત એ છે કે CSR એ ફક્ત કાયદા પાલનથી વિશેષ છે,
એનાથી આગળ છે.
હા, તે કંપનીઓ તેમની સત્તા અને પ્રભાવનો ઉપયોગ સમાજ પર કેવી અસર પાડે છે અને તે અસરનું સંચાલન કેવી રીતે કરે છે એની સાથે જોડાયેલું છે. ટૂંકમાં કહીએ તો તે કોર્પોરેટ કામગીરીના સામાજિક શાસન વિશે છે.
મને પેલી વાત બહુ રસપ્રદ લાગી કે આ કોઈ નવો વિચાર નથી, મૂન એના મૂળિયા છેક પાછળ લઈ જાય છે.
હા, એ બહુ મહત્વનું છે. આપણે ઘણીવાર માનીએ છીએ કે CSR એટલે છેલ્લા થોડા દાયકાઓની જ વાત છે.
હા, એવું જ લાગે.
પણ મૂન આપણને યાદ અપાવે છે કે છેક 19મી સદીમાં બ્રિટન અને અમેરિકામાં એવા ઉદ્યોગપતિઓ હતા, દાખલા તરીકે કેડબરી અને રોવન્ટ્રી જેવા, પેલો ક્વેકર સમુદાય છે ને એના ઉદ્યોગપતિઓ.
હા, સાંભળ્યું છે.
જેમણે ખાલી ફેક્ટરીઓ નથી બનાવી પણ એમના કામદારો માટે સારા મકાનો, શાળાઓ, હોસ્પિટલો સાથે આખા નગરો વસાવ્યા હતા. આ કમાલની વાત છે.
એટલે એ સમયે આ કોઈ અલગથી CSR પ્રોજેક્ટ નહોતો ગણાતો, પણ એમની વેપાર કરવાની જે રીત હતી એનો જ એક ભાગ હતો.
બરાબર. મૂન આને ગર્ભિત એટલે કે ઇમ્પ્લિસિટ CSR કહે છે. આ જવાબદારી કંપનીના માલિકના મૂલ્યો અને કંપનીની ઓળખમાં આમ કહો તો વણાયેલી હતી,
અંદર જ હતી.
હા, તેને અલગથી જાહેર કરવાની કે એનો પ્રચાર કરવાની જરૂર નહોતી. તે સમાજનો એક સ્વીકૃત ભાગ હતો. પણ પછી શું થયું? સમય બદલાયો. આધુનિક કોર્પોરેશનનો ઉદય થયો, જેમાં માલિકી એટલે કે શેરહોલ્ડર અને સંચાલન એટલે કે મેનેજર એ બંને અલગ થઈ ગયા.
અને એનાથી શું ફરક પડ્યો? શું બદલાયો?
એનાથી સવાલ ઊભો થયો કે કંપનીનો હેતુ શું છે? શું ફક્ત શેરહોલ્ડરો માટે નફો કમાવવો કે પછી એની કોઈ વ્યાપક સામાજિક જવાબદારી પણ છે?
હા, આ મોટો સવાલ છે.
મૂન દર્શાવે છે કે 20મી સદીના મધ્યમાં, ખાસ કરીને અમેરિકામાં, સ્પષ્ટ એટલે કે એક્સપ્લિસિટ CSRનો વિકાસ થયો. ત્યાં કેવું હતું કે સરકારી નિયંત્રણો યુરોપ જેટલા કડક નહોતા.
બરાબર.
અને મોટી કંપનીઓ સામે લોકોમાં થોડો અવિશ્વાસ પણ હતો. એટલે આ સંજોગોમાં કંપનીઓએ સામે ચાલીને સ્વેચ્છાએ પોતાની સામાજિક જવાબદારીઓ શું છે તે નક્કી કરવાનું શરૂ કર્યું અને તેનો પ્રચાર પણ કરવાનું શરૂ કર્યું. જે પહેલાં ગર્ભિત હતું તે હવે સ્પષ્ટ રીતે બોલાવા અને લખવા લાગ્યું.
તો આ કંપનીઓ શા માટે આ સ્પષ્ટ CSR અપનાવે છે? એની પાછળના મુખ્ય કારણો શું હોય છે? શું એ ફક્ત દેખાડો જ છે કે પછી એના કોઈ નક્કર ફાયદા પણ છે?
જુઓ, મૂન બે મુખ્ય પ્રકારની દલીલોની ચર્ચા કરે છે. પહેલી છે વ્યવસાયિક કેસ એટલે કે બિઝનેસ કેસ. આ દલીલ એમ કહે છે કે CSR કરવું એ કંપની માટે આર્થિક રીતે પણ ફાયદાકારક છે.
અચ્છા, કેવી રીતે?
એનાથી કંપનીની શાખ વધે છે, બ્રાન્ડની કિંમત વધે છે, પર્યાવરણીય કે સામાજિક નિયમોનું પાલન કરવાથી મોટા દંડ કે કાનૂની કાર્યવાહીથી બચી શકાય.
હા, એ તો છે.
કૌભાંડો કે નકારાત્મક પ્રચારનું જોખમ ઘટે છે. સારી પ્રતિભા એટલે કે સારા કર્મચારીઓને આકર્ષવામાં અને ટકાવી રાખવામાં મદદ મળે છે. કારણ કે આજકાલ લોકો એવી જગ્યાએ કામ કરવા માંગે છે જ્યાં એમને લાગે કે કંપની સારા મૂલ્યો ધરાવે છે, ખરું ને?
બિલકુલ, આ બહુ મહત્વનું બની ગયું છે.
અને ક્યારેક તો CSR નવીનતાને પણ જન્મ આપે છે, જેમ કે પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી વિકસાવવી કે પછી સમાજના નીચલા વર્ગ સુધી નાણાકીય સેવાઓ પહોંચાડવી, માઇક્રો ફાઇનાન્સ જેવું.
એટલે કે સારું કરવું એ સારો વેપાર પણ છે, એવું કહી શકાય? અમુક નિષ્ણાતો તો એમ પણ કહે છે કે હવે CSR એ કોઈ વૈકલ્પિક શોખ નથી રહ્યો, પણ વેપાર ટકાવી રાખવા માટેની એક વ્યૂહરાત્મક જરૂરિયાત બની ગયો છે.
હા, બિલકુલ. એ જ બિઝનેસ કેસનો સાર છે. પણ બીજી એક દલીલ પણ છે જે નૈતિક કેસ એટલે કે એથિકલ કેસ તરીકે ઓળખાય છે.
એ શું કહે છે?
આ દલીલ મુજબ કંપનીઓએ નફો થાય કે ન થાય તો પણ નૈતિક રીતે વર્તવું જોઈએ. આ એમની ફરજ છે.
ફરજ તરીકે?
હા, આ વિચાર હિસ્સેદારી સિદ્ધાંત એટલે કે સ્ટેકહોલ્ડર થિયરી પર આધારિત છે, જે કહે છે કે કંપનીની જવાબદારી ફક્ત એના માલિકો એટલે કે શેરધારકો પૂરતી સીમિત નથી, પણ એની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતા દરેક જૂથ, કર્મચારી, ગ્રાહક, સપ્લાયર, સ્થાનિક સમુદાય, પર્યાવરણ, એ બધા પ્રત્યે છે.
પણ બધા આ વાત સાથે સહમત નથી ખરું ને? ખાસ કરીને પેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન, એમનો મત તો અલગ હતો.
હા, ફ્રીડમેનની 1970ની ટીકા બહુ જાણીતી છે. એમણે તો સ્પષ્ટ કહ્યું કે ભાઈ, વેપારની એક જ સામાજિક જવાબદારી છે, કાયદા અને નૈતિક રિવાજોના દાયરામાં રહીને પોતાના શેરધારકો માટે નફો મહત્તમ કરવો.
ફક્ત નફો?
હા, જ્યારે મેનેજરો શેરધારકોના પૈસા સામાજિક કાર્યો પાછળ વાપરે છે ત્યારે તેઓ એક રીતે શેરધારકો પર એમની મરજી વિરુદ્ધ ટેક્સ નાખી રહ્યા છે. અને બીજું, સામાજિક સમસ્યાઓ ઉકેલવાની એમની પાસે કુશળતા પણ નથી. એ કામ તો સરકારનું છે.
અને ફ્રીડમેન સિવાય પણ ટીકાઓ તો થતી જ રહે છે, જેમ કે પેલું ગ્રીન વોશિંગ. એ શું છે?
ચોક્કસ, ગ્રીન વોશિંગ એક મોટો આરોપ છે. એટલે કે કંપનીઓ સીએસઆરનો ઉપયોગ ફક્ત પોતાની છબી સુધારવા માટે કરે છે, દેખાડો કરવા.
હા, એવું લાગે ઘણીવાર.
જ્યારે પડદા પાછળ એમની પ્રવૃત્તિઓ પર્યાવરણ કે સમાજ માટે નુકસાનકારક હોય છે. બીજી ટીકા એ પણ છે કે સીએસઆર દ્વારા મોટી કંપનીઓ નીતિ નિર્ધારણ પર, આમ કહો તો, અયોગ્ય પ્રભાવ પાડી શકે છે, જે લોકશાહી માટે ખતરો છે. અને એ સવાલ તો રહે જ છે કે શું વ્યાપારીઓ પાસે ગરીબી, અસમાનતા કે પર્યાવરણ જેવી જટિલ સમસ્યાઓ ઉકેલવાની સાચી સમજ અને ક્ષમતા છે ખરી?
આ બધી તો સૈદ્ધાંતિક વાતો થઈ, પણ જમીન પર, વ્યવહારમાં કંપનીઓ સીએસઆર હેઠળ કરે છે શું? મૂન અને સીએસઆર મેન્યુ કહે છે નહીં, જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવી શકે છે.
હા, એ મેન્યુમાં ઘણી વાનગીઓ છે. જેમ કે જુઓ, કંપનીઓ પોતાની આચારસંહિતા બનાવે છે.
કોડ્સ ઓફ કન્ડક્ટ?
હા, એટલે કે નિયમો.
હા,
કામદારોના અધિકારો, પર્યાવરણ પર અસર, ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વગેરે વિષયના આંતરિક નિયમો. પછી તેઓ હિસ્સેદારી જોડાણ કરે છે.
સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ?
હા, એટલે કે લોકો સાથે વાતચીત. હા, કર્મચારીઓ, ગ્રાહકો, સ્થાનિક લોકો, એનજીઓઝ સાથે વાતચીત કરે છે, એમની ફરિયાદો સાંભળે છે અને એના પર પગલાં લેવાનો પ્રયાસ કરે છે. પછી રિપોર્ટિંગ અને પારદર્શિતા પર બહુ ભાર વધ્યો છે. કંપનીઓ હવે એમના સામાજિક અને પર્યાવરણીય પ્રદર્શન પર વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. આ માટે જીઆરઆઈ જેવા આંતરરાષ્ટ્રીય માળખાનો ઉપયોગ પણ થાય છે.
હા, એ બહુ કોમન થઈ ગયું છે હવે.
પછી સામાજિક રીતે જવાબદાર રોકાણ, એસઆરઆઈનું ચલણ વધ્યું છે. રોકાણકારો હવે એવી કંપનીઓમાં પૈસા રોકવાનું પસંદ કરે છે જેમનું ESG એટલે કે પર્યાવરણીય, સામાજિક અને શાસન આ પ્રદર્શન સારું હોય.
એટલે રોકાણકારો પણ ધ્યાન આપે છે.
બિલકુલ. પછી પરંપરાગત પરોપકાર અને સમુદાય રોકાણ, ફિલેન્થ્રોફી એન્ડ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ તો છે જ. શાળાઓ, હોસ્પિટલ્સ બનાવવા, સ્થાનિક પ્રોજેક્ટ્સને મદદ કરવી,
એ તો વર્ષોથી ચાલે છે.
હા, અને હા, કારણ સંબંધિત માર્કેટિંગ પણ જોવા મળે છે, જેમાં કોઈ પ્રોડક્ટના વેચાણનો અમુક હિસ્સો કોઈ સામાજિક કાર્ય માટે દાનમાં આપવામાં આવે છે.
હવે આવી એ મૂનના સૌથી વિશિષ્ટ અને મહત્વના યોગદાન પર, પેલું ગર્ભિત વિરુદ્ધ સ્પષ્ટ સીએસઆરનું વૈશ્વિક માળખું, આ ખરેખર સમજવા જેવું લાગે છે.
ચોક્કસ, આ જ મૂનના વિશ્લેષણનું હાર્દ છે. તેઓ કહે છે, જુઓ, ગર્ભિત સીએસઆર ક્યાં જોવા મળે તો કે એવા સમાજોમાં જ્યાં દેશના કાયદા, નિયમો, સામાજિક પરંપરાઓ અને સંસ્થાઓ જેમ કે મજબૂત મજૂર સંઘો એ જ કંપનીઓ પાસેથી સામાજિક જવાબદારીની અપેક્ષા રાખે છે અને તેને લાગુ કરાવે છે.
એટલે એમને અલગથી કહેવું ના પડે?
હા, ઉદાહરણ તરીકે મોટાભાગના યુરોપિયન દેશો કે જાપાન, ત્યાં કર્મચારી કલ્યાણ, પર્યાવરણીય સુરક્ષા, ગ્રાહક સુરક્ષા વગેરે માટે કડક કાયદા હોય છે અથવા તો તે વ્યાપાર કરવાની સામાન્ય રીતનો જ એક ભાગ ગણાય છે. કંપનીઓએ આ બધું અલગથી સીએસઆર તરીકે બતાવવાની જરૂર નથી પડતી, તે સિસ્ટમમાં જ વણાયેલું હોય છે.
અને આનાથી બિલકુલ વિપરીત છે સ્પષ્ટ સીએસઆર, જે ખાસ કરીને અમેરિકા કે યુકે જેવા દેશોમાં વધુ દેખાય છે.
હા, સ્પષ્ટ સીએસઆર અહીં કંપનીઓ સ્વેચ્છાએ પોતાની સામાજિક જવાબદારીઓ નક્કી કરે છે, એના માટે નીતિઓ અને કાર્યક્રમો ઘડે છે અને તેનો જાહેર પ્રચાર પણ કરે છે,
એક્ટિવલી જણાવે છે.
હા, આ એવા દેશોમાં વધુ પ્રચલિત છે જ્યાં સરકારનું નિયમન ઓછું હોય અને બજાર વધુ મુક્ત હોય. અહીં કંપનીઓ પોતે નક્કી કરે છે કે સમાજ પ્રત્યે એમની શું ભૂમિકા રહેશે અને તે ભૂમિકાને તેઓ સક્રિય રીતે રજૂ કરે છે.
તો શું આ બે મોડેલ એકબીજાની નજીક આવી રહ્યા છે? ગ્લોબલાઇઝેશનની શું અસર થઈ રહી છે આના પર?
મૂનનું અવલોકન છે કે હા, એક પ્રકારનું મિશ્રણ, એક કન્વર્જન્સ થઈ રહ્યું છે. યુરોપિયન કંપનીઓ જે પરંપરાગત રીતે ગર્ભિત સીએસઆર ધરાવતી હતી, તે હવે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવવા અને રોકાણકારોને આકર્ષવા માટે વધુ સ્પષ્ટ રીતો અપનાવી રહી છે.
જેમ કે રિપોર્ટ્સ પબ્લિશ કરવા.
હા, સસ્ટેનેબિલિટી રિપોર્ટ્સ પ્રકાશિત કરવા વગેરે. બીજી બાજુ અમેરિકન કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે કે એમના જે સ્પષ્ટ દાવાઓ છે એ ફક્ત દેખાડા પૂરતા ન હોય પણ એમની મૂળભૂત કાર્યપદ્ધતિમાં એટલે કે ગર્ભિત રીતે પણ ઉતરેલા હોય.
લોકો હવે સવાલ પૂછે છે.
હા, ગ્રાહકો અને કાર્યકરો હવે પૂછી રહ્યા છે કે તમે જે કહો છો તે ખરેખર કરો છો ખરા?
અને ભવિષ્યમાં સીએસઆર કઈ દિશામાં જઈ રહ્યું હોય તેવું લાગે છે? કયા મુદ્દાઓ વધુ મહત્વના બનશે એવું લાગે છે?
મૂન અને અન્ય નિષ્ણાતો કેટલાક મુખ્ય વલણો તરફ ઇશારો કરે છે. એક તો સરકારની ભૂમિકા બદલાઈ રહી છે.
કેવી રીતે?
ફક્ત નિયમો બનાવવા પૂરતી નહીં પણ કંપનીઓને પ્રોત્સાહન આપવા અને એમની સાથે ભાગીદારી કરવામાં પણ સરકારો હવે આગળ આવી રહી છે. બીજું, નાગરિક સમાજ એટલે કે એનજીઓઝ, સામાજિક કાર્યકરો, મીડિયા અને હવે તો સોશિયલ મીડિયા ખૂબ શક્તિશાળી બન્યા છે.
હા, એમનો પ્રભાવ બહુ વધ્યો છે.
એ લોકો કંપનીઓની પોલ ખોલી શકે છે અને તેમને જવાબદાર ઠેરવી શકે છે. ત્રીજું, ગ્લોબલ સપ્લાય ચેઇન. આ એક મોટો મુદ્દો છે. મોટી બ્રાન્ડ્સ પર દબાણ છે કે એમના ઉત્પાદનો જ્યાં બને છે, ઘણીવાર વિકાસશીલ દેશોમાં, ત્યાં કામદારોના અધિકારો અને પર્યાવરણીય ધોરણોનું પાલન થાય. અને સૌથી મોટો પડકાર ક્લાઇમેટ ચેન્જ. આ એક એવો મુદ્દો છે જે દરેક ઉદ્યોગને એમની કામ કરવાની રીત ધરમૂળથી બદલવા માટે મજબૂર કરી રહ્યો છે.
આ તો બહુ મોટો મુદ્દો છે.
અને આ બધાનો સાર શું? તો કે સીએસઆર હવે કંપની નફો કમાયા પછી શું સારું કરે છે એના કરતાં તે નફો કેવી રીતે કમાય છે એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
પ્રક્રિયા પર ફોકસ છે.
હા, તે હવે કોઈ સાઇડ પ્રોજેક્ટ નથી પણ મુખ્ય વ્યૂહરચનાનો ભાગ બની રહ્યું છે. પારદર્શિતા અને જવાબદારીની માંગ સતત વધી રહી છે.
ચાલો આ બધી ચર્ચામાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ જે આપણને યાદ રહી જાય. પહેલો મુદ્દો તો એ જ કે સીએસઆર સાર્વત્રિક નથી, એ સંદર્ભ આધારિત છે, ખરું ને?
બિલકુલ. જે ભારતમાં યોગ્ય સીએસઆર ગણાય તે કદાચ જાપાન કે જર્મનીમાં અલગ હોય. આપણા દેશનો કાયદો, જેમ કે પેલો કંપની એક્ટ 2013 હેઠળ ફરજિયાત સીએસઆર ખર્ચ.
હા, એ તો છે જ.
આપણી સામાજિક અપેક્ષાઓ, આપણી સંસ્કૃતિ, આ બધું મળીને અહીં સીએસઆરને એક વિશિષ્ટ રંગ આપે છે.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો પેલો ગર્ભિતથી સ્પષ્ટ તરફનો પ્રવાસ. ભારતમાં પણ આપણે એ જોઈ રહ્યા છીએ.
હા,
ટાટા જેવી જૂની કંપનીઓની જે સામુદાયિક પ્રવૃત્તિઓ હતી એ કદાચ શરૂઆતમાં ગર્ભિત હતી, જે એમના સ્થાપકોના મૂલ્યોમાંથી આવતી હતી.
સાચી વાત.
આજે ફરજિયાત રિપોર્ટિંગ અને જાહેરાતો એને વધુ સ્પષ્ટ બનાવે છે.
ત્રીજું, પેલો બિઝનેસ કેસ અને નૈતિક ફરજ વચ્ચેનો જે તણાવ છે કે સંતુલન છે એનો પ્રશ્ન. શું ભારતમાં ગ્રાહકો ખરેખર એવી બ્રાન્ડ માટે વધુ પૈસા ખર્ચવા તૈયાર છે જે નૈતિક રીતે વ્યાપાર કરતી હોય?
આ મોટો સવાલ છે.
કે પછી કિંમત અને ગુણવત્તા જ મુખ્ય છે? આ બિઝનેસ કેસ અહીં કેટલો મજબૂત છે એ વિચારવા જેવું છે.
ચોથો મુદ્દો, ગ્લોબલાઇઝેશન અને સપ્લાય ચેઇન. એક તરફ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવું છે.
હા,
અને સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવું કે જે ફેક્ટરીઓ વૈશ્વિક બ્રાન્ડ માટે માલ બનાવે છે તે યોગ્ય શ્રમ અને પર્યાવરણીય ધોરણોનું પાલન કરે. આ એક મોટો પડકાર છે.
ખરેખર મોટો પડકાર છે. અને પાંચમો પણ બહુ મહત્વનો મુદ્દો. આ આખી રમતમાં ફક્ત કંપનીઓ જ નથી, સરકાર, નિયમો અને પ્રોત્સાહન દ્વારા અને નાગરિક સમાજ, જાગૃતિ અને દબાણ દ્વારા એ પણ મહત્વના ખેલાડીઓ છે.
હા, બધાની ભૂમિકા છે.
મૂન જેને સહશાસન કહે છે, કો ગવર્નન્સ એવું કંઈક, ભારતમાં પણ આપણે જોઈએ છે કે સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે આ ત્રણેયનું સાથે મળીને કામ કરવું કેટલું જરૂરી છે.
મૂનના વિચારોમાંથી અમુક એવી પંક્તિઓ છે જે આખી વાતનો નિચોડ આપે છે, નહીં?
હા, એકદમ.
જેમ કે
વિચાર એક, સીએસઆર સાર્વત્રિક ખ્યાલ નથી, પરંતુ તે રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંસ્કૃતિ દ્વારા આકાર પામે છે જેમાં વ્યવસાય કાર્ય કરે છે. સીધી વાત છે, વન સાઇઝ ફિટ્સ ઓલ નહીં ચાલે.
સંદર્ભ જ મુખ્ય છે.
વિચાર બે, આપણે ગર્ભિત સીએસઆર વધુ સ્પષ્ટ બનવાના વૈશ્વિક વલણના સાક્ષી છીએ. એટલે કે હવે કંપનીઓ જે સારું કામ કરે છે અથવા કરવાનો દાવો કરે છે તેને છુપાવતી નથી, પણ દુનિયાને જણાવે છે. પારદર્શિતાનો યુગ છે,
બધું ખુલ્લું છે.
વિચાર ત્રણ, આધુનિક ચર્ચા એ નથી કે કોર્પોરેશનોની સામાજિક જવાબદારીઓ છે કે નહીં, પરંતુ તે જવાબદારીઓ શું છે અને તેનું શાસન કેવી રીતે થવું જોઈએ. મતલબ કે સીએસઆર હોવું જોઈએ કે નહીં, એ ચર્ચા હવે જૂની થઈ ગઈ.
એ તો સ્વીકારાઈ ગયું છે.
હા, અસલી સવાલ એ છે કે તે કેવું હોવું જોઈએ અને એને લાગુ કોણ કરાવશે, કોણ જવાબદાર ગણાશે.
અને પેલું બીજા સ્ત્રોતનો વિચાર પણ બહુ દમદાર છે. સીએસઆર સારું કરવા વિશે નથી, તે સારી રીતે વ્યવસાય કરવા વિશે છે.
હા, આ બહુ મહત્વનું છે.
આ ખરેખર સીએસઆરને પેલી દાન ધર્મની છબીમાંથી બહાર કાઢીને મુખ્ય વ્યવસાય સાથે જોડે છે. નફો અને હેતુ, પ્રોફિટ એન્ડ પર્પઝને અલગ નહીં પણ એકબીજાના પૂરક તરીકે જોવાની વાત છે આમાં.
તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આ જ્ઞાનનું શું કરી શકીએ?
જો કોઈ બિઝનેસ ચલાવે છે કે મેનેજમેન્ટમાં છે, તો આ સમજ એમને લાંબા ગાળાની વ્યૂહરચના બનાવવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને જો વૈશ્વિક સ્તરે કામ કરવાનું હોય, તો દરેક દેશના સ્થાનિક સીએસઆર સંદર્ભને સમજવો ખૂબ જરૂરી છે.
હા, એના વગર ચાલે જ નહીં.
અને તે ફક્ત જોખમ ટાળવામાં જ નહીં, પણ નવી તકો ઊભી કરવામાં પણ મદદરૂપ થઈ શકે.
અને જો તમે કર્મચારી છો, તો
તમે એવી કંપની પસંદ કરી શકો છો જેના મૂલ્યો સાથે તમે સહમત થાઓ. તમે કંપનીની અંદર પણ વધુ સારી પ્રથાઓ માટે અવાજ ઉઠાવી શકો છો. નોકરી શોધતી વખતે કોઈ કંપનીના મોટા મોટા સીએસઆર દાવાઓની પાછળની હકીકત શું છે એ જાણવાનો પ્રયાસ કરી શકો છો.
અને ગ્રાહક તરીકે આપણે શું કરી શકીએ?
ગ્રાહક તરીકે આપણે વધુ જાગૃત બની શકીએ, વધુ સવાલ પૂછનારા બની શકીએ.
હા, પૂછવું જોઈએ.
કોઈ પ્રોડક્ટ પર ગ્રીન કે સસ્ટેનેબલ લેબલ જોઈને તરત માની લેવાને બદલે થોડી તપાસ કરવી જોઈએ. શું આ ખરેખર કંપનીની મુખ્ય નીતિ છે કે માત્ર માર્કેટિંગ ગિમિક છે? આપણી ખરીદી દ્વારા આપણે કેવા પ્રકારના વ્યવસાયોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ એ વિચારવું જોઈએ.
અને નીતિ ઘડનારાઓ માટે પણ આમાં ઘણું શીખવાનું છે, નહીં?
ચોક્કસ. ફક્ત કાયદા બનાવી દેવાથી કે દંડ લગાવવાથી કામ નહીં ચાલે. એવું વાતાવરણ બનાવવું પડે જ્યાં કંપનીઓને ખરેખર સારું કામ કરવા માટે પ્રોત્સાહન મળે, જ્યાં નવીનતાને અવકાશ હોય. દાખલા તરીકે ભારતમાં જે ફરજિયાત સીએસઆર ખર્ચનો નિયમ છે, એનાથી આગળ વધીને કેવી રીતે વાસ્તવિક સામાજિક પ્રભાવ, ઇમ્પેક્ટ ને માપી શકાય અને તેને પ્રોત્સાહન આપી શકાય, તે દિશામાં વિચારવું જરૂરી છે.
આખી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે જે વાત ખરેખર સ્પર્શી ગઈ તે પેલો ગર્ભિત સીએસઆરનો ખ્યાલ છે. એ સમજવું કે સમાજ પ્રત્યેની જવાબદારીનો વિચાર નવો નથી, પણ તે જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપે હાજર રહ્યો છે, એ ખરેખર આંખ ઉઘાડનારું છે. અને મૂનનું પેલું સ્પષ્ટ અને ગર્ભિત માળખું એ આ જટિલ ઇતિહાસ અને વર્તમાન વૈશ્વિક વિવિધતાને સમજવામાં ખરેખર ખૂબ મદદ કરે છે.
અને મને સૌથી મહત્વની વાત એ લાગી કે સીએસઆર હવે ફક્ત દાન પુણ્ય કે પર્યાવરણ દિવસ ઉજવવા પૂરતું સીમિત નથી રહ્યું.
ના, બિલકુલ નહીં.
તે હવે કંપનીની મુખ્ય રણનીતિ અને કામ કરવાની રીતનો, આમ કહીએ તો, એક અભિન્ન ભાગ બની રહ્યું છે. અને બીજું, પેલું સહશાસન, કે આ જવાબદારી ફક્ત કંપનીઓની નથી પણ સરકાર, નાગરિક સમાજ અને આપણે સૌએ સાથે મળીને નિભાવવાની છે.
તો શ્રોતાઓ માટે અંતે એક વિચાર છોડીને જઈએ જે મૂનના કાર્યમાંથી જ ઉદ્ભવે છે. જેમ જેમ સીએસઆર વધુને વધુ વ્યવસ્થિત, વ્યૂહાત્મક અને કંપનીઓના મુખ્ય કામકાજનો ભાગ બની રહ્યો છે, તેમ આપણે એક સમાજ તરીકે કેવી રીતે ખાતરી રાખી શકીએ કે તે ફક્ત કંપનીની છબી ચમકાવવાનું સાધન બનીને ન રહી જાય?
હા, આ મહત્વનો સવાલ છે.
પરંતુ ખરેખર જમીન પર સકારાત્મક અને સ્થાયી પરિવર્તન લાવે, આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારતા રહેવું પડશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.